ఆత్మజ్ఞానం స్వయం జ్ఞానం జ్ఞానాధన్యత్ కరోతి కిం పరభావస్య కర్తాత్మా మోహయం వ్యవహారిణం మంగళమయ మంగళకరణ వీతరాగ విజ్ఞాన నముతా హి జాతే భయ హరిహంతాది మహాన్ ఓం నమసిదేవ్య నమసిదేవ్య నమసిదేవ్య. મહાવીર પરમાત્માના શાસનમાં કુંદકુન આચાર્ય ભગવાનની આમનાયમાં અમરચંદ્ર આચાર્ય ભગવાનની પરંપરામાં પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રીની મંગલમય ઓમ ધ્વનિ આ યુગમાં જે રીતે પ્રવર્તિત થઈ છે તે ખરેખર ચતુર્થ કાળનું જ જ્ઞાન કરાવે છે. કર્તા કર્મ અધિકારની 72 નંબરની ગાથા ઉપર અલૌકિક અદ્ભુતમાં અદ્ભુત ભગવાન આત્માને બતાવનારું સુધાત્માને હથેળીમાં બતાવવાનું વિધાન પૂજ્ય ગુરુદેવશ્રીના મુખારવિંદથી આપણે સાંભળ્યું. જે વાત સમયસર હાથમાં આવ્યા પહેલા પૂજ્ય ગુરુદેવશ્રીના અંતરંગથી ભગવાન આત્મા ભગવાન આત્મા ભગવાન આત્મા અંદરથી આવ્યા કરતું હતું. ગુરુદેવને એવો વિકલ્પ આવે કે આ અંદરથી ભગવાન આત્મા આવે છે, આત્મા ભગવાન છે, આત્મા ભગવાન છે, ભગવાન થશે નહીં ભગવાન છે, ભગવાન આત્મા ભગવાન આત્મા ભગવાન આત્મા અંદરમાં હંમેશા આ વાત ગુરુદેવને ગુંજારવ થયા કરતી હતી. અને એનો આધાર જ્યારે સમયસારની 72મી ગાથા આવી અને એની બીજી લીટીમાં અમરચંદ્ર આચાર્ય ભગવાને ભગવાન આત્મા શબ્દ પ્રયોગ કર્યો ત્યારે ગુરુદેવે એમ કહ્યું કે જે અંદરમાં હોય છે એ શાસ્ત્રમાં લખાય છે, શાસ્ત્રમાં હોય છે એવો આત્મા છે એમ નહીં, જેવો આત્મા છે એવો શાસ્ત્રમાં લખાણો છે. તો આ ભગવાન આત્માનો ગુંજારો પૂજ્ય ગુરુદેવશ્રીને અંતરંગથી કેટલા વર્ષો સુધી આવતો હતો. 72 ગાથામાંથી વાતનો હકાર મેળો, આચાર્ય ભગવાનનો પ્રમાણ મેળો. આશ્રવથી ભેદ જ્ઞાનની વિધિ, આશ્રવથી ભેદ જ્ઞાનની વિધિ જ નથી. જ્ઞાનથી જ્ઞાન થાય છે, જ્ઞાન વડે જ્ઞાન થાય છે, જ્ઞાનમાં જ્ઞાન થાય છે. એવો જે પોતાનો ભગવાન આત્મા છે તે હું છું એવી દ્રષ્ટિ થતાં, એવું લક્ષ થતાં આશ્રવનો જન્મ જ થતો નથી તો આશ્રવથી એને નિવર્તો એમ કહેવામાં આવે છે. આશ્રવથી નિવર્તવાની વાત જ નથી. ચૈતન્ય વિજ્ઞાન ઘન આત્માની અંદરમાં અહમ થાય છે તો આશ્રવનો જન્મ જ નથી થતો, ઉત્પાદ જ નથી થતો તો આશ્રવથી નિવર્તો એમ કહેવામાં આવે છે. નિવર્તન આશ્રવોથી નથી, પ્રવર્તન જ્ઞાન સ્વભાવી આત્મામાં છે. વિધાન આખું અદ્ભુત છે, કથન નાસ્તિથી કરવામાં આવે, વ્યવસ્થા આખી અસ્થિની છે. ગુરુદેવશ્રી કહે કે એમ કે શાસ્ત્રની અંદરમાં કે જેમ જેમ આશ્રવોથી નિવર્તો જાય છે તેમ તેમ વિજ્ઞાન ઘન થતો જાય છે. નાના જેમ જેમ વિજ્ઞાન ઘન થતો જાય છે તેમ તેમ આશ્રવોથી નિવર્તતો જાય છે. વિજ્ઞાન ઘન ચૈતન્ય સ્વભાવની અંદરમાં વિજ્ઞાન ઘન જેટલો થતો જાય છે એટલો આશ્રવથી નિવર્તતો જાય છે. આશ્રવથી નિવર્તતો જાય છે એટલો વિજ્ઞાન ઘન થાય છે એવું નથી. સ્વભાવની અદ્ભુતતાની અંદરમાં, સ્વભાવની અસ્થિની અંદરમાં, પોતાના અસ્તિત્વની અંદરમાં જે લક્ષ જાય છે, દ્રષ્ટિ જાય છે, એકત્વ થાય છે અને વિતરાગતાનો જન્મ થાય છે, અને એ થતાં આશ્રવનો ઉત્પાદ ન થયો, શુભ શુભ ભાવનો ઉત્પાદ ન થયો તો એ આશ્રવથી નિવર્તો એમ કહેવામાં આવે છે. ગજબ છે કર્તા કર્મ અધિકાર. એક અકર્તા સ્વભાવની જાહેરાત કરનારો, એક અકર્તા સ્વભાવને બતાવવા માટે આચાર્ય ભગવાને આ કર્તા કર્મ સ્વભાવની કર્તા કર્મ અધિકારની રચના કરી. તો પછી કર્તા અકર્તા સ્વભાવને બતાવો છો તો કર્તા કર્મ અધિકાર શા માટે કીધું? કે પ્રભુ તને પરિચય પર્યાયનો છે, સમજણ પર્યાયની છે, પ્રવૃત્તિ પર્યાયમાં છે, દોષ પર્યાયમાં છે, મુક્તિ પર્યાયથી થાય છે. તો એ પર્યાયનો કર્તા કર્મ બે દ્રવ્યોની વચ્ચે તો હોતા નથી, પણ બે સ્વભાવોની વચ્ચે કર્તા કર્મ હોતું નથી. એટલે જળ અને ચેતન એની વચ્ચે તો કર્તા કર્મ હોતું નથી, પણ દ્રવ્ય અને પર્યાય એની વચ્ચે પણ કર્તા કર્મ હોતા નથી. પર્યાયના કર્તા કર્મ પર્યાયની અંદરમાં જ હોય છે, કારણ કે દ્રવ્ય સ્વભાવથી આ કરતા છે. એ વાતની સિદ્ધિ આ કર્તા કર્મ અધિકારની અંદરમાં કરવા માટે આચાર્ય ભગવાને અધિકારની રચના કરી છે. પર્યાયનો કર્તા પર્યાય છે અને પર્યાયનું કર્મ પણ પર્યાય છે. પર્યાયનો કર્તા ભગવાન આત્મા પણ નથી અને પર્યાયનો કર્તા પરપદાર્થ પણ નથી. પર્યાયનું કર્મ પરપદાર્થ પણ નથી. રાગાદી એ પર્યાયનું કર્મ નથી, જ્ઞાનનું કર્મ નથી. પ્રભુ, બે પદાર્થની વચ્ચે કર્તા કર્મ હોતા નથી, બે સ્વભાવની વચ્ચે કર્તા કર્મ હોતા નથી. એક પર્યાયની અંદરમાં નિશ્ચયથી, સ્વભાવથી, વ્યવસ્થાથી પર્યાયના કર્તા કર્મ પર્યાયની અંદરમાં જ હોય છે એવું જેને સમજાય છે એને પર્યાયની સ્વતંત્રતા સમજાય છે. એક વાત. બીજી વાત, વિધાન પણ એવું છે કે પરિણામની અંદરમાં અત્યારે જે કાંઈ પણ થાય, જેવો પણ ભાવ ઉત્પન્ન થયો, ચાહે રાગરૂપ ચાહે વિતરાગરૂપ, અને એના નિમિત્તે કર્મ બંધાય અને એ કર્મને એ જીવ ભોગવે એવી વ્યવસ્થા જ નથી. એવી વ્યવસ્થા જ્યાં જ્યાં પ્રતિપાદિત કરવામાં આવી છે એકાંતે વ્યવહારથી એ વ્યવસ્થા છે. નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેની એ વ્યવસ્થા છે. વાસ્તવિકતા તો એ છે કે જે સમયે જે પર્યાયની અંદરમાં જે ભાવ ઉત્પન્ન થાય છે તે સમયે તે પર્યાય તે ભાવને ભોગવી લે છે. પર્યાયની અંદરમાં વિપરીતતા તો દુઃખને ભોગવી લે છે, પર્યાયની અંદરમાં અવિપરીતતા તો સુખને ભોગવી લે છે. સ્વભાવની દ્રષ્ટિ કરે છે તો એ સમયે સુખને ભોગવે છે, પરની દ્રષ્ટિ કરે છે તો એ સમયે દુઃખને ભોગવે છે. તો ખરેખર પર્યાયનું કર્તા કર્મ એક સમયની અંદરમાં જ છે, આગળ પાછળ પણ નથી. પૂર્વેની પર્યાય કંઈ દોષ કર્યો એ વર્તમાન પર્યાય ભોગવે છે એવી વ્યવસ્થા નથી. વ્યવહારે એવું બધું કહેવામાં આવે છે કર્મની અપેક્ષાએ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે, બારમાં ઉદયમાં શું છે એની સમજણ કરાવવા માટે. પણ વાસ્તવિકતા જો એવી હોય કે પૂર્વેની પર્યાય ભૂલ કરે અને એને ભાવિની પર્યાય ભોગવે, તો અત્યારે કોઈની પર્યાયની અંદરમાં સમ્યક દર્શન પ્રગટ થાય એનું કારણ મિથ્યા દર્શનની પર્યાય સ્થિત થશે. પૂર્વે તો મિથ્યા દર્શન હતું, અત્યારે સમ્યક દર્શન થયું, તો પૂર્વેની પર્યાય જો વર્તમાન પર્યાયનું કારણ હોય તો મિથ્યા દર્શન સમ્યક દર્શનનું કારણ થશે, જે ત્રણ કાળમાં હોતું નથી, બનતું નથી, વ્યવસ્થા નથી. માટે પર્યાયના કર્તા કર્મ એક સમયની પર્યાય અને પર્યાયના કર્તા કર્મ પર્યાયની અંદરમાં, એને બે સ્વભાવો વચ્ચે, ભગવાન આત્માની સાથે ભગવાન આત્મા કર્તા અને પરિણામ કર્મ, એ પ્રમાણનું વાક્ય છે. સમ્યક દર્શન કર્મ અને ભગવાન આત્મા એનો કર્તા, ભગવાન આત્મા એનું નિમિત્ત, એ વ્યવહારનું વાક્ય છે. ભગવાન આત્માને કારણે સમ્યક દર્શન થતું નથી, જેમ પરપદાર્થને કારણે મિથ્યા દર્શન થતું નથી, એમ ભગવાન આત્માને કારણે સમ્યક દર્શન થતું નથી. ભગવાન આત્માને કારણે જો સમ્યક દર્શન થતું હોય તો ભગવાન આત્મા અનાદિથી છે, શા માટે સમ્યક દર્શન ન થયું? એક વાત. બીજી વાત, ભગવાન આત્માને જો કારણ માનવામાં આવશે તો નિત્ય કર્તાનો દોષ આવશે. જે ભગવાન આત્મા નિત્ય અકર્તા છે એને નિત્ય કર્તાનો દોષ આવશે. એટલે નિત્ય અકર્તા, ભગવાન આત્મા ત્રિકાળ અકર્તા છે, અપરિણામી છે, અકર્તા છે, અભોગતા છે, અવેદક છે, અકારણ પરમાત્મા છે. તમે એમ કે ભગવાન આત્મા કરતા છે તો નિત્ય કરતા, જે નિત્ય અકર્તા છે એને નિત્ય કરતાનો દોષ આવશે. એટલે વસ્તુની સિદ્ધિ જ નહીં થાય. વસ્તુને વ્યવસ્થાથી જોવામાં આવે તો પર્યાયની અંદરમાં સમ્યક દર્શન થાય છે, એનું કારણ તત્સમયની યોગ્યતા માત્ર છે, આગળ પાછળનું કોઈ અનુસંધાન નથી. માટે ગુરુદેવશ્રીએ એમ કીધું કે એક તરફ એક સમયની ભૂલ છે અને બીજી તરફ ત્રિકાળી ભગવાન આત્મા છે. એક સમયની ભૂલ, કેટલી ભૂલ? એક સમયની. અને શું ભૂલ? એ રાગ મારામાં થાય છે એવું એકત્વની ભૂલ, જે અધ્યવસાન છે, પરની સાથે એકત્વ કરે છે, એ એક સમયની ભૂલ છે. એ જ સમયે બીજી તરફ જોવામાં આવે તો ત્રિકાળ ધ્રુવ પરિપૂર્ણ ભગવાન આત્મા છે. વસ્તુને જોવાનું વિધાન અલૌકિક છે ભાઈ. કેટલું અદભુતમાં અદભુત ગુરુદેવનું પ્રવચન! એક એક પંક્તિએ પંક્તિએ ભગવાન આત્માને ખડો કરે, એક એક પંક્તિએ પંક્તિએ. જ્ઞાનનું જ્ઞાન થાય છે, રાગનું જ્ઞાન જ નથી થતું. રાગ જડત્વ છે. અરે જડત્વ પ્રભુ શું કહો છો? કે સ્પર્શ રસ ગંધવાળું જડત્વ નહીં, પણ ચેતનના કોઈ પણ અંશ એની અંદરમાં નથી, માટે એ જડ છે. ત્યારે એનાથી જુદું પડવું છે? જડથી જુદું પડવું છે, જેનાથી તું સદાય જુદો છો? જ્ઞાનીને રાગ થતો જ નથી એમ કીધું ગુરુદેવ. દ્રવ્ય ગુણ પર્યાય, દ્રવ્ય ગુણમાં તો નથી, પર્યાયમાં રાગ નથી થતો એમ કીધું. પર્યાયમાં જ્ઞાનીને રાગ થતો નથી. પ્રભુ રાગ તો થતો નથી, એને તો જ્ઞાન થાય છે. એ જ્ઞાનનું જ્ઞાન થાય છે, એવું જ્ઞાનીનું સમજણ હોય છે, એવી જ્ઞાનીનું અનુભવન હોય છે, એવી જ્ઞાનીની પ્રતીતિ હોય છે. અસ્થિરતાનો જરીક રાગ છે એને ક્યાંય ગણવામાં આવતો નથી, કારણ કે એ ચેતનનું પરિણમન નથી, ચેતનનો અંશ નથી એની અંદરમાં. જડત્વ રૂપે પરિણમતો રાગ અને ચેતનત્વ રૂપે પરિણમતો ભગવાન આત્મા, એ બેની સાથે કોઈ સંબંધ નથી. કેટલી સુંદર વસ્તુ, જે વસ્તુનો આપણે અભાવ કરવાનો પ્રયત્ન કરે છે એનો ત્રિકાળ અભાવ છે મારામાં. રાગનો ત્રિકાળ અભાવ છે ભગવાન આત્મામાં, કારણ કે એ જડત્વ રૂપે પરિણમતો રાગ છે અને ચેતનત્વ રૂપે પરિણમતો પોતાનો ભગવાન આત્મા છે. જ્ઞાન રૂપે પરિણમતો ભગવાન આત્મા છે. એ જ્ઞાનનું જ્ઞાન થાય છે, એ પોતાનું પણ જ્ઞાન, પોતાનું પોતા વડે પોતાને જ્ઞાન થાય છે અને બીજાનું પણ જ્ઞાન થાય છે. એનું નામ ભગવાન આત્મા છે, એનું નામ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છે. તે હું છું એવી દ્રષ્ટિ થઈ એનું નામ સમ્યક જ્ઞાન. પ્રભુ તને આકરું કેવું લાગે છે એનું અમને આશ્ચર્ય થાય છે. તને તારો સ્વભાવ અઘરો કેમ લાગે છે, આકરો કેમ લાગે છે? તું કે ક્યારે ભગવાન આત્મા રાગ રૂપે થયો? જ્ઞાન ક્યારે રાગમાં ગયું અને રાગ ક્યારે જ્ઞાનમાં આવ્યો? ને એવું કાંઈ જ નથી થયું તો શું થયું છે? કાંઈ જ નથી થયું. મારામાં રાગ થયો એવી તને ભ્રાંતિ થઈ છે, થયું કાંઈ જ નથી. થયું છે તો તારામાં જ્ઞાન જ, કારણ કે આ રાગ થયો એવું રાગને જ્ઞાન છે, આ રાગ થયો એવું જ્ઞાનમાં ખબર પડે છે કે આ રાગ થયો, તો તારામાં તો જ્ઞાન થયું છે, રાગ ક્યાં થયો? અને પ્રભુ જે તારાથી જુદો છે એને તું જુદો પાડવાનો પ્રયત્ન કરે છે, જે તારામાં નથી એનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે, અને જે તું સ્વયં છે એને સ્વીકારતો નથી. રાગ તારામાં થતો નથી એનો અભાવ કરવો છે, અને જ્ઞાન તારામાં થાય છે તે હું છું એવો તું સ્વીકારતો નથી. જો બંને તરફથી એની વિપરીતતા કેવી ચાલે છે, રાગ જ્ઞાનમાં થતો નથી, રાગ જ્ઞાનમાં આવતો નથી, રાગ જ્ઞાનમાં જણાતો નથી. એ રાગ જે જડત્વ રૂપે છે, એ રાગ જે પૂદગલ છે, રાગ જળ સ્વભાવી છે, ઉદગલ સ્વભાવી, ગુરુદેવ કીધું જળ સ્વભાવી છે, જડત્વ ધારણ કરતો જળ સ્વભાવી છે. હવે જે જળ સ્વભાવ એટલે જેનો સ્વભાવ જળ છે, જે કોઈ ચેતનમાં આવતો જ નથી, ચેતન રૂપે પરિણમતો જ નથી, ચેતનનો કોઈ અંશ જેમાં છે જ નહીં, એનો તું નાશ કરવાનો સતત પ્રયત્ન કરે છે કે રાગ કેમ અભાવ થાય, અશુભ ભાવનો કેમ અભાવ થાય, અશુભ ભાવ કેમ મંદ પડે, શુભ ભાવ કેમ મંદ પડે, કસાયની કેમ મંદતા થાય. પ્રભુ તારે કસાયની મંદતા કરવી છે ને, કસાયની મંદતા એ પણ કસાય છે. કસાઈના અભાવે અકસાઈ સ્વભાવનો જન્મ નથી થતો, અકસાઈ સ્વભાવના લક્ષે કસાઈનો જન્મ નથી થતો. લક્ષ અકસાઈ સ્વભાવનું હોય છે, લક્ષ ભગવાન આત્માનું હોય છે, લક્ષ ચેતન તત્વનું હોય છે, અને એનું લક્ષ થતા જેનો ઉત્પાદ ન થાય તો એને રાગાદી ભાવનો અભાવ કર્યો એમ કહેવામાં આવે છે. કારણ કે એ સંયોગમાં હતો અને આજે ન રહ્યો તો એણે એનો અભાવ કર્યો, નાશ કર્યો, ટાળ્યો એમ કહેવામાં આવે છે. એ આશ્રવથી નિવર્તો એમ કહેવામાં આવે છે. પ્રભુ આશ્રવથી સદાય નિવર્તન છે ભગવાન આત્માનું. કેવી છે શુભાશુભ ભાવ રૂપે આત્મા પરિણમે છે, ચાહે પંચ મહાવ્રતના ભાવ હોય, ચાહે 28 મુગુણના ભાવ હોય, ચાહે હું આત્મા છું એવું ભાવભાષણ રૂપ પરિણમન હોય, આવે છે એ વિકલ્પોની અંદરમાં ભગવાન આત્મા. તો જેમાં હું કોઈ દિવસ આવતો જ નથી, જેમાં હું કોઈ દિવસ જતો જ નથી, અરે શુદ્ધ ભાવમાં હું આવતો નથી. અશુદ્ધ ભાવની ચર્ચા તો ક્યાં કરવી, શુદ્ધ ભાવ એટલે સમકિત રૂપેનું જે પરિણમન છે, એવા પર્યાયની અંદરમાં પણ ભગવાન આત્મા આવતો નથી, ધ્રુવ તત્વ આવતું નથી, એવો ચેતન પરમાત્મા તત્વ હું છું એવું એક વખત સમજણ થાય, એની મહિમા આવે અને એ ઉછળી ન પડે, કૂદી ન પડે, એવું ત્રણ કાળમાં બનતું નથી. ગુરુદેવ કે તને પ્રભુ મહિમા નથી આવતી તને તારા સ્વભાવની, અને જે વસ્તુ તારી નથી એને ટાળવાનો, એને નાશ કરવાનો, એને હટાવવાનો, એને મટાડવાનો એ પ્રયત્ન બહુ છે. રાગના અભાવ કરવાનો પ્રયત્ન એ મમત્વ છે, કારણ કે જે તારી વસ્તુ જ નથી એનો તું અભાવ કરીશ, તું અભાવ કરવાનો પ્રયત્ન તો ત્યારે કરીશ કે તું મારો છે એવું માને છે ત્યારે. તો રાગ જળનો સ્વભાવ જે છે એ ચેતનનો ક્યારે થાય છે? અને ચેતનનો થતો જ નથી તો તું એને અભાવ કરનારો કોણ? એની સ્વતંત્ર સત્તા છે, એનું સ્વતંત્ર અસ્તિત્વ છે, એને લાવનાર એને કરનાર તું નથી, તેનો અભાવ કરનાર પણ તું નથી. એ પોતાની મેળે આવે છે, પોતાની મેળે રહે છે અને પોતાની મેળે જાય છે. જેવી તે કર્મ એવી તે ભાવ કર્મ, બંને સ્વાધીન સત છે. આત્માની સાથે એને કોઈ સંબંધ નથી. જડત્વ ધારણ કરતો રાગ ભાવ અને ચેતનત્વ ધારણ કરતો જ્ઞાન ભાવ, એ બંનેની વચ્ચે કોઈ સંબંધ જ નથી. પ્રભુ જ્ઞાનનું જ્ઞાન થાય છે, જ્ઞાનનું જ્ઞાન થાય છે, જ્ઞાનનું જ્ઞાન થાય છે, જ્ઞાનનું જ્ઞાન થાય છે. બસ એવી વ્યવસ્થા છે. તું કે રાગને કરતો નથી પણ રાગનું જ્ઞાન થાય છે ને પ્રભુ, તને રાગનું જ્ઞાન થતું નથી કોઈ દિવસ. એ તારી ભ્રાંતિ છે કે રાગનું જ્ઞાન થાય છે. રાગ મૃતને જે એકત્વ થયું છે એટલે કે એ ભાવ કર્મ છે ને એ બે જગ્યાએ થાય છે. એક જળમાં થાય છે અને જ્ઞાનમાં જણાય છે. થાય છે જળમાં, જણાય છે જ્ઞાનમાં, અને જ્ઞાનમાં જણાતા એની ઉપર લક્ષ હોવાને કારણે એનું એકત્વ થાય છે. એટલે જીવની પર્યાયમાં થાય છે એમ કહેવામાં આવે છે. અહીંયા પર્યાયને જીવ કીધો છે, ત્રિકાળી દ્રવ્યને નહીં. ત્રિકાળી દ્રવ્યની અંદરમાં તેનો ત્રિકાળ અભાવ છે. ગુણભેદનો અભાવ હોય એવી વસ્તુ હોય, એકરૂપ વસ્તુ હોય, એની અંદરમાં જ્ઞાન દર્શન ચારિત્રના ભેદ ન હોય એવી અપૂર્વ વસ્તુ પ્રભુ એની સામું ન જોતા, પરની સામું જોતા અને જોતા એમાં એકત્વ થતા અજ્ઞાન રૂપે પરિણમે છે. અજ્ઞાન, અજ્ઞાન એટલે જ્ઞાન નહીં, બસ એનું નામ અજ્ઞાન કીધું ગુરુદેવ અત્યારે. ખરેખર ગુરુદેવના એક એક પ્રવચનોની અંદરમાં જે ખજાનો જે ભેરો છે, સ્વભાવની જે સમૃદ્ધિ જે ભેરી છે, સમયસાર વૈભવ, આ સમયસાર છે ને એ વૈભવવાન છે, એ વૈભવ ભેરો છે એની અંદરમાં. પ્રભુ એક વખત તું જોતો ખરો, તું સંયોગની સાથે કયો સંબંધ બાંધી લે છે પ્રભુ? સંયોગ છે એ તો પાડોશી છે, એને તારી સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી. કોઈ પ્રકારનો સંબંધ નથી એવો સંબંધ છે એમ માનીને પણ તું મારા છે, મારામાં થાય છે, મારે એને ટાળવા છે, મારે એનાથી નિવૃત્તિ થવી છે. પ્રભુ તું નિવૃત્ત છો ત્રિકાળ, તારામાં કાંઈ થતું જ નથી, અને થતું હોય તો માત્ર જ્ઞાન થાય છે. કોઈ પણ જીવના કોઈ પણ સમયે કોઈ પણ પરિણામમાં માત્ર જ્ઞાન, જ્ઞાનને જ્ઞાન થાય છે. જ્ઞાન અને રાગ જુદા છે એવું સ્ટેટમેન્ટ ગુરુદેવનું શા માટે? જુદા કરવા માટે આવ્યું? ભેગા થયા છે ને જુદા કરવા માટે આવ્યું કે જુદા છે એમ તું જાણ એના માટે? એ જુદા કરવામાં લાગી ગયો છે રાગને, જેની સાથે ખરેખર કોઈ સંબંધ નથી, ખરેખર કોઈ સંબંધ નથી, વાસ્તવિકપણે કોઈ સંબંધ નથી. રાગ જ્ઞાનની કઈ પર્યાયમાં આવે છે? ક્યારે નિગોદમાં આવે છે રાગ જ્ઞાનની પર્યાયમાં? તારે કોને સમાપ્ત કરવું છે, કોને હટાડવું છે, કોનાથી દૂર થવું છે, કોનાથી નિવર્તવું છે? જેનાથી નિવૃત્ત છું એનાથી નિવૃત્ત થવું છે? ભારતમાં રહેતો એને અમેરિકા સાથે શું સંબંધ? અમેરિકાથી છૂટવું છે, અમેરિકાથી છૂટવું છે, અમેરિકાથી છૂટવું છે, પાગલ પણ છોડીને બીજું શું છે? જેનાથી તું છૂટો પડ્યો છું એનાથી તો છૂટવું છે, અને જે તું છું એ હું છું એવું તું માનતો નથી. જીનવાણીનું કથન કેવું હોય છે? તમે ફોરેન જાઓ તો ક્યાંથી આવ્યા? તો કે ઇન્ડિયાથી. બીજું કોઈ ઇન્ડિયન મળે તો ક્યાંથી આવ્યા? તો કે પશ્ચિમ બંગાળથી. પશ્ચિમ બંગાળવાળું કોઈ મળી જાય તો કે કલકત્તાથી. કલકત્તાથી મળી જાય તો કે ભવાનીપુરથી. ભવાનીપુરવાળું મળી જાય તો કે બિજોલી સિનેમાની સામેવાળો. એક એક અપેક્ષાઓ છે ને. ખરેખર વાસ્તવિકતા શું છે? આ બધી અપેક્ષાઓ નયોના કથનો, ભેદોના કથનો છે. સ્વભાવની અંદરમાં તો બસ જે ઘર છે ને બસ એટલું એટલું મારું, બસ એટલો હું. એની બહાર કઈ છે જ નહીં. જ્ઞાન તે હું અને બાકી તે કઈ પણ તે હું નહીં, રાગ તે હું નહીં. એ રાગ તે હું નહીં એવી નાસ્તી એક વખત સમજી લીધી તો પર્યાપ્ત છે. એ વચન, એ વચનને તું દોરાવે છે શા માટે? નાસ્તી એક વખત સમજવાની હોય છે અને અસ્થિની મસ્તીમાં રહેવા. નાસ્તી ધર્મ છે આત્માનો, એ કે જે બીજાને પોતામાં આવા નથી દેતા. એ વાત સારી છે, એ ધર્મ છે. પણ અસ્થિની મસ્તી વિના, સ્વભાવની અસ્થિની મસ્તી વિના સ્વભાવની અંદરમાં પ્રવેશ થઈ શકતો નથી. જ્ઞાનનું જ્ઞાન થાય છે, જ્ઞાનનું જ્ઞાન થાય છે. જ્ઞાનનું જ્ઞાન થાય છે કે જ્ઞાયક છું? જ્ઞાનનું જ્ઞાન થાય છે એ પર્યાયનો નિશ્ચય છે, અને જ્ઞાયક છું એ દ્રવ્યનો નિશ્ચય છે. પર્યાયનો નિશ્ચય જાણીને, પર્યાયના નિશ્ચય ઉપરથી દ્રષ્ટિ હટાવીને, ત્રિકાળી દ્રવ્ય જે છે એની ઉપર દ્રષ્ટિ કરીને, એ દ્રષ્ટિ કરીને એટલે આ હું છું બસ એટલો વિશ્વાસ કરીને, આ હું છું એવી સમજણ કરીને, આ હું છું એવું શ્રદ્ધાન કરતા, જે જ્ઞાનનું જ્ઞાન થયું હતું એ જ્ઞાનનું વેદન થઈ જાય છે. ગુરુદેવ કીધું જ્ઞાનનું વેદન થઈ જાય છે, એ જ્ઞાનનું વેદન થાય છે. પ્રભુ કરવાનું કાંઈ જ નથી, કરવાનું દ્રવ્યની દ્રષ્ટિ. એ દ્રવ્યની દ્રષ્ટિ દેતા જ્ઞાનનું સ્વસંવેદન થઈ જાય છે, જ્ઞાયકનું સ્વસંવેદન થઈ જાય છે, આત્માનું સ્વસંવેદન થઈ જાય. બાકી બધું છૂટું પડ્યું છે. પ્રભુ જે છૂટું છે ને છૂટું જાણ, છૂટું કરવાનું નથી. જ્યાં છૂટું કરવાનો અભિપ્રાય સેવો તે મમત્વ અને મિથ્યાત્વની પ્રબળતા છે. સમયસર નાટકમાં ગુરુદેવશ્રી એમ કીધું કે જેને સમ્યક દર્શન પ્રગટ કરવું છે, જેને સમ્યક દર્શન પ્રગટ કરવું છે અને એ જ ભાવના ભાઈવા કરે છે એ મિથ્યાત્વને પ્રગાટ કરે છે. એક એક સ્ટેટમેન્ટ જોવો ગુરુદેવના, એકદમ મને અકાટ્ય સિદ્ધાંત કે જીવની કોઈને કોઈ અપેક્ષા એ પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટતી નથી. કાંઈ છોડવા માટે, કાંઈ તોડવા માટે, ક્યાંય હટવા માટે, ક્યાંય આવવા માટે સમ્યક દર્શન થાય કેવી રીતે એનું વિધાન આવ્યું કે દ્રવ્યના લક્ષ્ય દ્રવ્ય દ્રષ્ટિએ સમ્યક દર્શન થાય તો એ સમ્યક દર્શન થાય માટે હું દ્રવ્ય છું એવું ચિંતન મનન ઘોલન કરે. હેતુ તારો શું છે? હેતુ સમ્યક દર્શન પ્રગટ કરવું એ છે ને, એ સમ્યક દર્શન પ્રગટ કરવું છે. એ જો હેતુ હોય તો દર્શન સ્વભાવી, જ્ઞાન સ્વભાવી, ચારિત્ર સ્વભાવી, આનંદ સ્વભાવી, અનંત ગુણોના સ્વભાવવાળો એક પરમાત્મ તત્વ છે એનો અનાદર કરે છે ત્યારે સમ્યક દર્શન પ્રગટ કરવું એવો તને વિકલ્પ સતત રહ્યા કરે છે. એક વખત એ વાત સાચી છે, સંસારથી હટવા માટે અને માર્ગમાં આવવા માટે એ તને ભાવ આવ્યો એ સાચો છે, પણ એ ક્લાસ 1-2 ભાવ હતો. પીએચડી કરતી વખતે એ ભાવ કામમાં નથી આવતો. ભક્ત નહીં ભગવાન બનેંગે એ વાત વિતરાગ વિજ્ઞાનની અંદરમાં સાચી છે, બાલબોધ પાઠશાળામાં સાચી છે. સંસારનો ત્યાગ કરશું, સમ્યક દર્શન પ્રાપ્ત કરશું, વાત સાચી છે, પણ ક્યાં? સમયસરને લીધે ત્યારે નહીં પ્રભુ. આપણે સ્વાધ્યાય સમયસરનો કરીએ અને વાત બાલબોધ પાઠમાળાની કરીએ તો એ વાતને મેળે નહીં પડે પ્રભુ કોઈ જગ્યાએ. વાત તો આ સમજવાની છે કે પોતામાં શું થાય છે, રાગ થાય છે કે જ્ઞાન થાય છે? જ્ઞાન થાય છે. તો રાગ છે એ શું છે? તો કે રાગ જડત્વ ધારણ કરતો ભાવ છે, જડત્વ ધારણ કરતો પુદ્ગલનો સ્વભાવ છે. પ્રભુ એને જીવનો વિભાવ નહીં લેતો, નહીં લેતો, નહીં લેતો. એ જડત્વ ધારણ કરતો પુદ્ગલનો સ્વભાવ છે એવું લઈશ તો ભેદ જ્ઞાન કરતા એક સમય લાગશે, હટતા વાર નહીં લાગે ના. અને છે ને જડત્વ કીધું એટલે પૂતગલ, એ રાગની અંદરમાં અજ્ઞાનનો કોઈ પણ અંશ, એક પણ અંશ એની અંદરમાં નથી. નથી તો એ જડત્વ ધારણ કરતો ભાવ છે, જે જડત્વ ધારણ કરતો. અને બીજી વાત, એ રાગ થાય છે કેવી રીતે? આત્માના લક્ષ્ય રાગ થાય ન થાય, પરના લક્ષ્ય રાગ થાય. તો જેના લક્ષ્ય જે પરિણામ થાય, સમયસારની અંદરમાં એ સિદ્ધાંત કીધો, જે પરિણામ જેના લક્ષ્ય થાય તે જ હોય, તેના હોય એમ પણ ન કીધું, તે જ હોય. જળના લક્ષ્ય ઉત્પન્ન થયેલો ભાવ જળ જ હોય છે, એ જળ ન હોય છે એમ નહીં, જળ જ હોય છે. એટલી વીરતા, એટલું વીર્યનો ઉછાળ તો ગુરુદેવના સંતાનોમાં આવવો જોઈએ. આપણે કેટલાય વર્ષોથી ગુરુદેવની વાણી સાંભળીએ છીએ, એક ધારી શુદ્ધાત્માની ભગવાન આત્માની વાત કરે, ચૈતન્યના ઝણકાર જગાડી દે, ભગવાન આત્માને ખડો કરી દે એવી વાત કરે, અને તું કોનાથી જુદો છો, કોનાથી નિવૃત્ત છો એનું સતત જ્ઞાન કરાવ્યા જ કરે, કરાવ્યા જ કરે, કરાવ્યા જ કરે, જુદો છે એનું જ્ઞાન કરાવે અને તું છો એનું ભાન કરાવે, તું પરથી જુદો છું, રાગથી જુદો છું એ જડત્વ ધારણ કરતા પરિણામ છે એનું જ્ઞાન કરાવે, અને તું પરમાત્મા તત્વ ભગવાન આત્મા છો એનું શ્રદ્ધાન કરાવે. જેનું જ્ઞાન કરવાનું છે એનું જ્ઞાન કરીને જેનું શ્રદ્ધાન કરાવે છે એનું જ્ઞાન શ્રદ્ધાન કર પ્રભુ. જેનાથી છૂટો છે એનાથી છૂટો જાણ, અને જે હું છું એવું હું તું માન. ગઈકાલે કીધું ને પર્યાયને વાળવા લાયક છે, એટલે પર્યાયનું લક્ષ રાખીને પર્યાય વાળવા લાયક છે એમ નહીં. પ્રભુમાં માર્ગ છે ને લક્ષનો છે, એક વાત સમજવા જેવી છે. આ માર્ગ લક્ષનો છે, આ માર્ગ શ્રદ્ધાનો છે, આ માર્ગ દ્રષ્ટિનો છે, આ માર્ગ નજરનો છે. અને આ લક્ષ, દ્રષ્ટિ અને નજર જેવો તમારો અભિપ્રાય હોય, જેવી તમારી વૃત્તિ હોય, જેવી તમારી માન્યતા હોય, જેવો તમારો વિશ્વાસ હોય, એ પ્રમાણે પર્યાય એની યોગ્યતાને અનુરૂપ પરિણમે છે. લક્ષ, નજર અને દ્રષ્ટિની વાત શા માટે? કારણ કે પર્યાયની અંદરમાં એક સમયનું સત હોવાને કારણે એ પર્યાયમાં કંઈ કરી શકતો નથી, અને દ્રવ્ય ત્રિકાળ સત હોવાને કારણે એ પરિપૂર્ણ છે. તો જે પરિપૂર્ણ છે એમાં કંઈ કરવાનો કંઈ પ્રશ્ન નથી, અને પર્યાય એક સમયનું સત છે એમાં પણ કંઈ કરવાનો પ્રશ્ન નથી, તો તું શું કરી શકે છે? તો ગુરુદેવે એમ કીધું કે અમને સિમંદર ભગવાન પાસેના સંદેશા આવ્યા. એકવાર ગુરુદેવે એવું કીધું, તમને સિમંદર ભગવાન પાસેના સંદેશ આવ્યા કે અનાદિ અનંતકાળમાં કોઈ પણ જીવમાં બેમાંથી એક કાર્ય થઈ શકે છે. કાં તો એ જ્ઞાનનું જ્ઞાતૃત્વ કરે છે, ચાહે તો એ જ્ઞાનનું અજ્ઞાતૃત્વ કરે છે, એ છોડીને કંઈ કરી શકતો નથી. જ્ઞાનનું જ્ઞાતૃત્વ કરે છે અથવા તો જ્ઞાનનું અજ્ઞાતૃત્વ કરે છે, એટલે જ્ઞાનની અંદરમાં હું જ્ઞાયક છું એવું જાણે છે, હું જ્ઞાયક છું એવું નથી જાણતો, પણ રાગને તો એ કરતો જ નથી. જ્ઞાયકને જાણે અથવા જ્ઞાયકને ન જાણે, આ છોડીને બીજી કોઈ પ્રવૃત્તિ જીવના પરિણામની અંદરમાં થતી નથી. કારણ કે જ્ઞાનમાં જણાય છે તો જ્ઞાયક, કારણ કે જ્ઞાન જ્ઞાયકનું છે, જ્ઞાન તે આત્મા છે, અને જ્ઞાન તે આત્મા છે તો જ્ઞાનમાં જ્ઞાયક છે, તો એ જ્ઞાનમાં જ્ઞાયકને જાણે તો સમ્યક જ્ઞાન, અને ન જાણે તો મિથ્યા જ્ઞાન. બસ આટલી જ પરિણામની વ્યવસ્થા છે, અને આવું જયારે નથી માનતો ત્યારે એ જ્ઞાનની અંદરમાં પરપદાર જણાતા એના પ્રત્યેનું એકત્વ થતા મિથ્યાત્વ રૂપે પરિણામે છે. આ છોડીને થયું છે શું? અનાધિકારથી જીવ માને છે કે આ શરીર તે હું છું, અથવા કર્મને કારણે હું દુઃખી છું. હવે શરીર તે હું છું એમ માનતા જીવ શરીર રૂપે થયો, ચેતન કર્મ રૂપે પરિણમ્યું, જ્ઞાન રાગ રૂપે થયું, કાંઈ જ નથી થયું ને. સ્વ એટલે કે જીવ ક્યારે પણ પર રૂપે નથી થયું, બરાબર? હવે આ તરફથી જોવે તો એને એક સમયને માટે હું જીવ છું એવું એને નથી માન્યું, વિકલ્પની કોઈ કિંમત નથી, બુદ્ધિની કોઈ કિંમત નથી, ધારણાની કોઈ કિંમત નથી, વિચારની અંદરમાં, મનનની અંદરમાં, ચિંતનની અંદરમાં હું જીવ છું એવું એને ઘણી વખત ચિંતન મનન કર્યું છે, પણ એ ચિંતન મનન અને ગોલનથી અતિન્દ્રિય પદાર્થ ઇન્દ્રિયોમાં પકડાય એવી વસ્તુ નથી. ચિંતન મનન ગોલન એ તો મનના ચાલતા વિકલ્પો છે, એટલે ઇન્દ્રિયનું પરિણમન છે, એટલે ઇન્દ્રિય જ્ઞાન છે, અને ભગવાન આત્મા છે એ અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવી છે, તો અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવી વસ્તુ ઇન્દ્રિય જ્ઞાનના માધ્યમથી પકડાતી નથી. એટલે પ્રમાણિકતા પૂર્વક એક પણ વખત હું પરમાત્મા છું, હું ભગવાન આત્મા છું એવું એને નક્કી નથી કર્યું. એવું નક્કી કરે તો દ્રષ્ટિ સિદ્ધિ એની ભગવાન આત્મા ઉપર જાય, અને એ પરિણામની અંદરમાં ચેતનતા હોય, પરિણામની અંદરમાં સંકિત હોય, પરિણામની અંદરમાં મોક્ષ માર્ગનો જન્મ થાય. એક સમયને માટે પણ એને હું પરમાત્મા છું એવું માન્યું નથી. એટલે ગુરુદેવશ્રી કે એક સમયને માટે પણ તે અપૂર્વ નિર્ણય નથી કર્યો, જેવો પોતે છે એવો નિર્ણય નથી કર્યો. પરરૂપ પોતે છે નહીં, પરરૂપ ગમે એટલું એને માન્યું એનાથી કઈ જીવ પરરૂપ થયો નથી, થતો નથી, થવાનો નથી. તો પર્યાયમાં શું થયું? કઈ જ નથી થયું, એને ખોટું માન્યું, બસ એ છોડીને બીજું કઈ નથી. તો હવે એ દોસ્તને ટાળવા માટે શું કરવાનું? તો કે સાચું માની લે. મને કોઈ જો ઘટના ખરેખર ઘટી ગઈ હોત તો હવે એનો અભાવ કેવી રીતે કરાતી પ્રશ્ન હતો. હું શરીર છું એમ માનતા જળ જો ચેતન રૂપે થઈ ગયું હોત તો કાં તો જળ ચેતન થઈ જાત ને કાં ચેતન જળ થઈ જાત, તો વિશ્વનો જ નાશ થઈ જાત. પણ એવું કાંઈ જ નથી થયું, તારી માન્યતામાં વિપરીતતા હતી. હવે સંકેત કેવી રીતે થાય? તો કે અવિપરીત સ્વભાવ જેવો છે એવું માની લે. હવે એ અઘરું કેવી રીતે હોઈ શકે? હું શરીર છું એ માનવું સહેલું, મારામાં રાગ થાય છે એ માનવું સહેલું, મારામાં જ્ઞાન થાય છે એ માનવું અઘરું. પાંચ ઇન્દ્રિય ને પાંચ ઇન્દ્રિયનું જ્ઞાન છે. કર્ણને ખબર છે હું કર્ણ છું, નાકને ખબર છે હું નાક છું. અચ્છા, કર્ણ કર્ણનું જ કામ કરે છે, ચક્ષુ ઇન્દ્રિયનું કામ નથી કરતી. એક એક ઇન્દ્રિય એક એક ઇન્દ્રિયનું કામ કરે છે, બીજી ઇન્દ્રિયનું કામ નથી કરતી. અને એ ઇન્દ્રિય પોતે પોતે શું કામ કરે છે એની પણ એને ખબર નથી. એ મારું અને આ બધાને જે જાણનારું જે છે, પોતે પોતાને પણ જાણે અને પરને પણ જાણે એવું જે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જે છે તે હું, એવો નિર્ણય કરતા એને પસીનો છૂટે. કેમ ચાલશે પ્રભુ આ વાત? આચાર્ય ભગવાન જ્ઞાની ધર્માત્મા વ્યવસ્થાને સ્પષ્ટ કરે કે ભાઈ દ્રવ્ય સત છે, ગુણ સત છે, પર્યાય સત છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરતું નથી, એક સ્વભાવ બીજા સ્વભાવનું કંઈ કરતું નથી, એક પર્યાય બીજી પર્યાયનું કંઈ કરતો નથી, એક પરમાણુ બીજા પરમાણુને સ્પર્શતો નથી. ગુરુદેવ કે પગ જમીનને અડતા નથી, પેટ્રોલથી ગાડી ચાલતી નથી. આ બધું આપણે આટલા વર્ષોથી સાંભળીએ છીએ, પણ એ સિદ્ધાંતને જીવનની અંદરમાં ઉતારતા તકલીફ થાય છે. શા માટે? સાંભળીને આપણે જો સમજી જ ન શકતા હોય તેને સમજવા માટે રાત દિવસ એક કરવા જોઈએ કે પ્રભુ આપ શું કહો છો, શા માટે આમ કહો છો. પોતે વિચારે ન્યાયથી અને એને પોતાને અંદરથી વાત બેસે એવી છે, અને અંદરમાં કિંતુ પરંતુને કોઈ જગ્યા જ નથી. આપણને આપણા અનુભવથી સ્પષ્ટ સમજાય છે કે ભાઈ ખરેખર એક પદાર્થ બીજા પદાર્થનું કાંઈ નથી કરી શકતો. આપણે જેવું વિચારીએ છીએ એવું થતું નથી, આપણે જેવું માનીએ છીએ એવું પરિણમતું નથી. એ પદાર્થની સ્વતંત્રતા દેખાડે છે, એ પર્યાયની સ્વતંત્રતા દેખાડે છે. અને એ સમયે હું પરિપૂર્ણ છું, આમાં હું કંઈ કરી શકતો નથી ને આ હું સંપૂર્ણ છું. નથી પર્યાયમાં કંઈ કરવાનું, નથી દ્રવ્યમાં કંઈ કરવાનું, અને દ્રવ્ય પોતાના વૈભવથી સંપૂર્ણ છે. એવો વૈભવવાન પોતે છે અને એ હું છું, એ વાત ગુરુદેવ સતત નિરંતર ધારાવાહી એક એક પ્રવચનની અંદરમાં હજારો વખત એકને એક વાત કર્યા કરે. સમજાય છે કાંઈ? સમજાય છે ભાઈ, સમજાય છે પ્રભુ, સમજાય છે ભગવાન, તું આવો છો નાથ. કેટલી નિષ્કારણ કરુણા, કેટલી નિષ્કારણ કરુણા. એકને એક વાત સતત કીધા જ કરે, બધે પડખેથી ભેદજ્ઞાન કરાવે. આશરો બંધ પ્રભુ તારામાં છે જ નહીં ને? આશરો બંધ નથી તો સમાન નિજરાને મોક્ષ તારામાં નથી ને પ્રભુ? એકને ટાળવું છે ને એકને પ્રગટ કરવું છે. પ્રભુ રહેવા દે, કાંઈ તારામાં નથી, પર્યાય માત્ર તારામાં નથી, તું પરિપૂર્ણ પરમાત્મા છે. જ્યાં હું જોયું ત્યાં સમાન નિજરાનો જન્મ થઈ ગયો, આશરો બંધ નો ઉત્પાદ જ નથી. એકને જોતા બધું થઈ જાય એને સમજાતું જ નથી, અને જે કરી શકતો નથી એને સતત છોડવાનો, એને મંદ કરવાનો, એને ઠીકઠાક કરવાનો, એનાથી નિવૃત્તિ કરવાનો પ્રયત્ન જીવન આખું કર્યા કરે. તો માર્ગ એવો નથી. એટલે કૃપાળુ દેવ કહે છે માર્ગ બે શબ્દોમાં રહેલો છે, અને એમ છતાં અનાદિકાળથી આજ દિવસ સુધી પ્રાપ્ત નથી થયો એ વાત વિચારવા જેવી છે. પર પદાર્થને ત્યાગવાનો પ્રશ્ન જ નથી. પર પદાર્થ સાથેનો તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો એને શ્રી જીન ત્યાગ કહે છે. તાદાત્મ્ય અધ્યાસ તત્પણાનો પોતાપણાનો એને અધ્યાસ થઈ ગયો છે, અભ્યાસ થઈ ગયો છે એનાથી નિવર્તવું, એનું નામ ત્યાગ છે. જે વસ્તુ છૂટી છે એને છોડવી ક્યાં છે? છૂટીને છોડવી એનું નામ મોહ છે. કે તેને મારા માઈને તારા કોઈ દિવસ થયા નથી, એને તારે છોડવા છે, છૂટા પડ્યા છે એને છોડવા છે. આ તો અંગતમાં ગુરુદેવ દ્રષ્ટાંત આપતા કે સ્વામિનારાયણ મંદિર હોય ને તો એ મંદિરની અંદરમાં એના જે મુખિયા બેઠા હોય, કોઈ પણ આવે દર્શન કરવા માટે તો જાય ત્યારે આશીર્વાદ આપે કે ભાઈ આમાં કંઈ લખાવતો જ, કોઈ લખાવે 11,000 રૂપિયા તો કે સ્વર્ગ તારું. પછી એમ કરતા કરતા કોઈ માથાનો આવી જાય, સાહેબ લખી નાખો કલકત્તા, તો કે અરે કઈ કલકત્તા તારા બાપનું છે? તો કે સ્વર્ગ તમારા બાપનું છે. એટલે જેની સાથે કઈ સંબંધો જ નથી એના આદાન પ્રદાનની વ્યવસ્થાની વાતો એ કર્યા કરે છે, અને જે સ્વયં પોતે છે એની સામે એ જોતો જ નથી. હું પરમાત્મા છું એવું જોતો જ નથી. પ્રભુ તું છો, તું ભગવાન છો, ભગવાન આત્મા છો. તું આત્મા છો એમ નહીં, ભગવાન આત્મા છો, પરમાત્મા છો, એવું પૂજ્ય ગુરુદેવશ્રી સતત આપણને જ્ઞાન શ્રદ્ધાન કરાવ્યા કરે, એક ને એક વાત આપણને સમજાવ્યા કરે. અને એ વાત ઉપર આપણી નજર ન જાય, ધૂળ ઉગી ધૂળ ધાણીને હવા પાણી જેવું જીવન ગયું પ્રભુ. કારણ કે જે શુભ ભાવ છે કે અશુભ ભાવ છે એ અધ્યવસાન છે. હવે જે અધ્યવસાન એટલે શું? પર ભાવોની અંદરમાં એકત્વના પરિણામ, જે પર વસ્તુ છે એમાં એકત્વ, એનું નામ અધ્યવસાન છે. હવે એકત્વ થઈ તો શકતું નથી, પણ એના તરફની વૃત્તિ થઈને એનું અવસાન થાય છે, અધિ અવસાન. એની વૃત્તિ જાય છે પર તરફ અને આત્માનું અવસાન થાય છે, ભાવ મરણ થાય છે. ટીકા. આ બધાય અધ્યવસનાદી બધા એટલે 8 બોલ લીધા હતા. 8 બોલ છે ને, રાગની એકતા બુદ્ધિ તે અધ્યવસાય, કર્મ જે પર છે તે મારા છે એવો ભાવ, એ બધાને ભિન્ન કયા હતા. એ જીવ છે એવો અહીંયા આવે અધ્યવસનાદી ભાવો. એ શુભ જે ભાવ છે કે અશુભ જે ભાવ છે તે જીવ છે પર્યાયમાં, પર્યાય એ જીવ છે. દ્રવ્ય જીવ એ ત્રિકાળ છે એમાં એ નથી. હવે જીવનો વિભાગ કર્યો, પર્યાય જીવ અને દ્રવ્ય જીવ. જે સમયે પર્યાયની અંદરમાં ભૂલ થઈ રહી છે, પર પદાર્થની અંદરમાં એકત્વ થઈ રહ્યું છે, એ સમયે દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે. એટલે ત્રિકાળ દ્રવ્ય જીવમાં તો એ અધ્યવસન આદિ ભાવો છે નહીં. પર્યાયની અંદરમાં એક પર્યાય કોને કહેવાય? જે પ્રગટ થાય એનું નામ પર્યાય. પર્યાયની આયુષ્ય એક સમય, એક સમય જે પર્યાય પ્રગટ થઈ એ પણ જીવની પર્યાય હોવાને કારણે એને જીવ કીધી. રાગાદી ભાવ એટલે પર પદાર્થની અંદરમાં એકત્વનો જે ભાવ થયો એ જીવની પર્યાયમાં થયો, એટલે એને અધ્યવસાન કહીને એ જીવની પર્યાયમાં થયો, એટલે જીવમાં થયો એવો આરોપ એની ઉપર આપવામાં આવ્યો. એને વ્યવહારનું વચન કહેવામાં આવે છે. છે નહીં કાંઈ પણ, થયું કાંઈ જ નથી, એક સમયની ભૂલ થઈ છે. એ સમયે ત્રિકાળ વસ્તુ અભૂલ સ્વરૂપ રહી છે. જે સમયે એક સમયની પર્યાયમાં ભૂલ થઈ છે એ સમય વસ્તુ ત્રિકાળ અભૂલ સ્વરૂપ રહી છે. એ ત્રિકાળ જીવમાં કાંઈ જ નથી થયું, એ એવો ને એવો પરિપૂર્ણ પરમાત્મા છે. એટલે કે છે દ્રવ્ય જીવ એ ત્રિકાળ છે એમાં એ નથી. એ શુભ અશુભ પરિણામ, અધ્યવસાનના પરિણામ, પર પદાર્થની અંદરમાં એકત્વના પરિણામ જે થયા એ પર્યાયમાં છે, દ્રવ્યની અંદરમાં નથી. તો દ્રવ્ય તો એવું ને એવું રહ્યું છે, એકદમ બરકરાર, જેમનું તેમ, અનાદિ અનંત એકરૂપ, એવું એક એક રૂપ રહ્યું છે તત્વ, એક રૂપ રહી છે વસ્તુ, અને એવો હું છું એવું તું જાણ પ્રભુ. આગળ શું કહે છે જોઈએ. અરે આવી વાતું છે, એટલે પર્યાય જીવ છે અને ત્રિકાળ જીવની અંદરમાં કાંઈ છે નહીં, આવી વાતું છે. ભગવાન સર્વજ્ઞદેવે કહ્યું, એમ કહ્યું, જોયું ભાષા પ્રજ્ઞતમ. બસ વ્યવહાર નહીં, કથન માત્ર એમાં આવે છે ઘણે ઠેકાણે. કથન માત્ર એટલે જાણવા લાયક છે, વ્યવહાર એટલે કથન માત્ર. આ પરિભાષા જીવનની અંદરમાં ટંકોત્કીર્ણ કરવા જેવી છે. વ્યવહાર માત્ર, વ્યવહાર એટલે કેવા માત્ર. ગુરુદેવશ્રીએ વ્યવહાર કોને કીધું, સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની પરિભાષા કરતા કળશ ટીકાના 252 નંબરના કળશની અંદરમાં સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળભાવ અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળભાવની જે પરિભાષા છે એમાં એમ કીધું કે આત્મા નિર્વિકલ્પ વસ્તુ, આત્મા નિર્વિકલ્પ વસ્તુ તે સ્વદ્રવ્ય, આત્મા નિર્વિકલ્પ વસ્તુ એવો વિકલ્પ તે પરદ્રવ્ય. શું કીધું, આત્મા નિર્વિકલ્પ વસ્તુ તે સ્વદ્રવ્ય, ને નિર્વિકલ્પ વસ્તુ એવો વિકલ્પ તે પરદ્રવ્ય. કેવો વિકલ્પ, જેવી વસ્તુ છે એવો વિકલ્પ, પણ એ વિકલ્પ છે એ પરદ્રવ્ય. એ હું નહીં, એ સ્વ નહીં, હું તો નિર્વિકલ્પ વસ્તુ છું, વિકલ્પ મારામાં છે નહીં. તો જીવી વસ્તુ છે એવો વિકલ્પી પરદ્રવ્ય. એટલે આ બાકી બધા દ્રવ્યો પર છે નહીં તો ચર્ચા જ નથી પ્રભુ. ભેદ જ્ઞાન આખું અંદર ને અંદર છે. તને આટલું સમજાય કે નિર્વિકલ્પ વસ્તુ તે સ્વદ્રવ્ય અને વિકલ્પ નિર્વિકલ્પ વસ્તુ એવો વિકલ્પ તે પરદ્રવ્ય, તો એ વિકલ્પ હટી જશે, છૂટી જશે અને નિર્વિકલ્પ વસ્તુની અંદરમાં તું રહી જઈશ. એટલો જ હું છું, એની બહાર હું નથી, એની બહાર પરદ્રવ્ય. એટલે જેવો પોતાનો સ્વભાવ છે એવો વિકલ્પ, એ પણ પરદ્રવ્ય છે. ક્યાં વસ્તુ છે અને આપણે વસ્તુને ક્યાંથી ગોતીએ છીએ, ક્યાંથી ઉપાડીએ છીએ, એ શુભ અશુભ ભાવોનો નાશ થાય. અરે પ્રભુ તું રહેવા દે રાત, એ તત્સમયની પર્યાયની યોગ્યતા રૂપે એ પર્યાય પરિણમે છે. અને પરિણમતા પરિણામને પરિણમાવનાર આ વિશ્વમાં કોઈ છે નહીં, આ સિદ્ધાંત છે. પરિણમતા પરિણામને પરિણમાવનાર આ વિશ્વમાં કોઈ છે નહીં, કે પરિણામનો સ્વભાવ પરિણમવું છે, પર્યાયનો સ્વભાવ પરિણમવું છે, એ પરિણમતા પરિણામ છે. પરિણમતા પરિણામને કોઈ પરિણામ આવી દે એવું છે નહીં. એટલે ગુરુદેવે એમ કીધું, પરિણમતા પરિણામને પરિણમાવનાર કોઈ છે નહીં, એ તત્ સમયનું સત છે. જે સમયે જે પર્યાય જે રૂપે પરિણમી છે એ સમયનું સત છે. આમ કેમ એવો પ્રશ્ન નહીં કરતો. પર્યાયમાં રાગ છે તો એ તત્ સમયનું સત છે, અને પર્યાયની અંદરમાં વિતરાગતા છે તો એ પણ તત સમયનું સત છે. રાગનું કારણ પરપદાર્થ નથી અને વિતરાગતાનું કારણ સ્વપદાર્થ નથી, એ તત સમયનું સત છે. એવું જેને સમજાય છે એની પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટી જાય છે. પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટીને જ્યાં દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય છે, હું તો ત્રિકાળ સત, ત્રિકાળ ધ્રુવ પરમાત્મા, નિર્વિકલ્પ વસ્તુ, એનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર છે. હવે આમાં પરિશ્રમ પુરુષાર્થ એવી કોઈ વાત જ નથી. કોઈ આચાર્ય ભગવંતો કે તને આમાં અઘરું કેમ લાગે છે એનું અમને આશ્ચર્ય થાય છે. તું જેવો છે એવો માની લે એક વખત, ત્રિકાળ ધ્રુવ પરમાત્મા છે એવું માન, તો એ સમકી જ, એનું નામ સમકી જ છે. એમાં મહેનત છે, પ્રયત્ન છે, ખૂબ ઉર્ધ્વતા, એ બધું સહેજે પર્યાયની અંદરમાં થાય છે, પ્રયોગ થાય છે. પ્રયોગ કરવો છે એમ નહીં, પ્રયોગ કરવો છે એ પણ પર્યાય છે. થાય છે એ જુદી વાત, થતી વ્યવસ્થા થાય છે યોગ્યતાગત. અને એ સમયે હું એકરૂપ રહું છું એવી માન્યતા, એવી વિશ્વાસ, એવું શ્રદ્ધાન, એવું અહમ, એવું એકત્વ, એનું નામ મોક્ષ માર્ગ. હું મોક્ષ સ્વરૂપ પરમાત્મા છું એવું માનવું, એનું નામ મોક્ષ માન છે. તું જેવો છે એવું માનતો નથી, એ દોષ છે, એ ભૂલ છે. ને આ જે ભૂલ છે ને એ સંસાર છે. બહારમાં સંસાર છે જ નહીં. પર પદાર્થ, છ દ્રવ્યો, કુટુંબ પરિવાર, રાગાદિ ભાવ, શુભ અશુભાવ, એ સંસાર છે જ નહીં. હું પરમાત્મા છું એવું માનતો નથી, એ ભ્રાંતિ છે. કે પરને તું એકત્વ કરીને પરમ હું પણ હું માને છે એ ભ્રાંતિ છે. બસ એટલો સંસાર છે. સ્વભાવને જોવે છે તો નિભ્રાંત દ્રષ્ટિ થતા અનુભૂતિ થઈ જાય છે. વાત કંઈક કરવાની નથી, કરવું એ મરવું છે એવું જેને સમજાણું છે. આ કરતા સ્વભાવી પરમાત્મા હું છું, પરિપૂર્ણ પરમાત્મા હું છું એવી દ્રષ્ટિ થતા, એવું શ્રદ્ધાન થતા સહજ માત્રની અંદરમાં મોક્ષ માર્ગની અંદરમાં ગમન થઈ જાય છે. એવું સત્ય વિધાન, એવું જીનવાણીનું વચન, એવું ગુરુદેવશ્રીનું વચન આપણને મળ્યું છે. આપણે વસ્તુને વસ્તુના સ્વભાવથી જોઈએ. સ્વભાવથી જોતા પર્યાયમાં કરવાપણાનો ભાવ મટી જશે, પર્યાયમાં જાણવાનો ભાવ મટી જશે. ને હું જ્ઞાન પણ હું છું, જ્ઞેય પણ હું છું અને જ્ઞાતા પણ હું છું એવું અભેદ સમજણ થતા સહજ માત્રની અંદરમાં મોક્ષ માર્ગનો જન્મ સૌ કોઈના પરિણામમાં થઈ જાય એવી મંગલ ભાવના.
ઉપસહ